એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા શાશ્વત ગ્રંથમાં ઊંડા ઉતરીશું જે હજારો વર્ષો પહેલાં રચાયો, પણ એવું લાગે કે જાણે આજ માટે જ લખાયો હોય. પતંજલિના યોગ સૂત્રો.
હા, અને એને સમજવામાં આપણને મદદ કરશે શ્રી સ્વામી સચ્ચિદાનંદનું ભાષ્ય. એમણે બહુ સરસ રીતે આ ગહન વાતો સમજાવી છે.
બિલકુલ, કારણ કે આજનો સમય જુઓ ને, તણાવ, સતત એક મિને કંઈક ચાલતું જ રહે મનમાં, વિક્ષેપો. શાંતિ શોધવી જ એક મોટો પડકાર છે, ખરું ને?
સાચી વાત છે. અને આ ગ્રંથ આપણને એ સમજાવે છે કે ભાઈ, આ બધી સમસ્યાઓનું મૂળ ક્યાંક આપણા મનમાં જ છે, અને એમાંથી કાયમ માટે મુક્ત કેવી રીતે થવું એનો રસ્તો બતાવે છે. મતલબ દુઃખમાંથી મુક્તિ, જે કદાચ જીવનનો એક મોટો હેતુ કહી શકાય.
અને આ કોઈ ખાલી ફિલોસોફી નથી, પણ એકદમ પ્રેક્ટિકલ વૈજ્ઞાનિક માર્ગ છે.
હા, એકદમ વ્યવહારુ.
તો જેમણે આ સૂત્રોને આપણા માટે આટલા સરળ બનાવ્યા એ શ્રી સ્વામી સચ્ચિદાનંદ વિશે થોડી વાત કરીએ. 1914માં જન્મ, 2002માં દેહત્યાગ. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા આધ્યાત્મિક ગુરુ હતા, યોગાચાર્ય હતા.
અને એમણે પશ્ચિમમાં યોગનો ખૂબ પ્રચાર કર્યો. ખબર છે પેલું 1969નું વુડસ્ટોક ફેસ્ટિવલ?
હા હા, એ તો બહુ પ્રખ્યાત.
એનું ઉદ્ઘાટન પ્રવચન એમણે આપેલું. એમની ખાસિયત એ હતી કે તેઓ ખાલી પુસ્તકોના જાણકાર નહોતા, એમણે યોગને જીવી બતાવ્યો હતો.
ઓ, એટલે અનુભવનું જ્ઞાન હતું.
બરાબર. શ્રી સ્વામી શિવાનંદના શિષ્ય હતા અને ઇન્ટિગ્રલ યોગના સ્થાપક. અને એમની સમજાવવાની રીત એકદમ સરળ, પ્રેક્ટિકલ, અને ઘણીવાર તો રમૂજી ટૂચકાઓ પણ કહેતા.
એટલે ગહન વિષય પણ હળવો બની જાય.
હા, એટલે જ પૂર્વનું ઊંડું જ્ઞાન અને પશ્ચિમની જે આધુનિક વિચારસરણી છે એની વચ્ચે એમણે જાણે એક પુલ બનાવ્યો. અને એમનું માનવું હતું કે સત્ય એક છે, રસ્તા ભલે અલગ અલગ હોય. એટલે એમનું ભાષ્ય કોઈ એક ધર્મ કે ગ્રુપ પૂરતું નથી, બધા માટે છે.
તો આ પુસ્તકનો મૂળ વિષય શું છે, આમ એક લીટીમાં કહેવું હોય તો?
એમ કહી શકાય કે આ આપણા મન અને ચેતના માટે એક જાણે યુઝર્સ મેન્યુઅલ છે.
ઓહો, યુઝર્સ મેન્યુઅલ! એટલે કેવી રીતે વાપરવું એ શીખવે?
હા, મૂળ સિદ્ધાંત એ છે કે આપણા મોટાભાગના દુઃખનું કારણ આપણી આસપાસની દુનિયા ઓછી અને આપણું પોતાનું મન વધારે છે.
મન કઈ રીતે?
એની સતત ચાલતી પ્રવૃત્તિઓ, જેને પતંજલિ ચિત્તવૃત્તિ કહે છે. વિચારો, લાગણીઓ, યાદો, આ બધું સતત ચાલ્યા જ કરે.
એ તો ચાલે જ ને.
હા, પણ પ્રોબ્લેમ ત્યારે થાય જ્યારે આપણે આ વૃત્તિઓ સાથે એકદમ જોડાઈ જઈએ. એમ માની લઈએ કે હું એટલે આ વિચારો, હું એટલે આ લાગણીઓ, આપણું સાચું સ્વરૂપ જે શાંત છે તે ભૂલી જઈએ.
બરાબર, એટલે આપણે આપણી જાતને એ વિચારો સાથે ઓળખવા લાગીએ છીએ.
બરાબર. અને યોગ, જેનો સૂત્રમાં અર્થ છે આ વૃત્તિઓને રોકવી, શાંત કરવી, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધન, એ આનો ઉપાય છે. એટલે આ ખાલી થિયરી નથી, પ્રેક્ટિકલ ગાઈડ છે.
એ સમજાવે છે કે મન શું છે, દુઃખના મૂળ કારણો જેને ક્લેશ કયા છે તે શું છે.
હા, અને એને દૂર કરવાના સાધનો અભ્યાસ, એટલે કે સતત પ્રયત્ન, અને વૈરાગ્ય, એટલે કે અનાસક્તિ, અને પદ્ધતિઓ પણ, જેમ કે પેલો જાણીતો અષ્ટાંગ યોગ.
ઓકે, એટલે આપણને આપણી અંદરની દુનિયાની, ચેતનાની એક જાણે ટૂર કરાવે છે.
મન કેવી રીતે કામ કરે છે, રસ્તામાં કયા અવરોધો આવે એને પાર કેવી રીતે કરવા, અને છેલ્લે આપણી સાચી ઓળખ શું છે, પુરુષ, આ દુનિયા શું છે, પ્રકૃતિ, અને પેલી અંતિમ મુક્તિની અવસ્થા, કૈવલ્ય, એ શું છે, એ બધું સ્પષ્ટ કરે છે.
અને સ્વામીજીનું ભાષ્ય આ બધી ભારેખમ વાતોને એકદમ સહજ બનાવી દે છે, જાણે કોઈ મિત્ર સમજાવતો હોય.
યોગ સૂત્રો છે ને, એ મુખ્ય ચાર ભાગમાં વહેંચાયેલા છે. એને પાદ કહેવાય. દરેક પાદ યોગના માર્ગના જુદા જુદા પાસા પર ફોકસ કરે છે.
ચાર પાદ, ચાલો એની વાત કરીએ. પહેલો પાદ કયો છે?
પહેલો છે સમાધિ પાદ. આનું નામ જ સૂચવે છે કે આ યોગના અંતિમ લક્ષ્ય સમાધિ પર કેન્દ્રિત છે.
સમાધિ એટલે એકદમ ઊંડી ધ્યાનની અવસ્થા.
હા, અને કહેવાય છે કે આ પાદ ખાસ તો એવા લોકો માટે છે જેમનું મન થોડું ઘણું સ્થિર હોય, જેઓ સાધનામાં આગળ વધેલા હોય. આની શરૂઆત જ પેલી ફેમસ વ્યાખ્યાથી થાય છે, યોગશ્ચિત્તવૃત્તિ નિરોધઃ.
હા, એ તો હમણાં જ વાત થઈ, મનની વૃત્તિઓને રોકવી એ યોગ. પણ આ વૃત્તિઓ એટલે શું? શું બધી વૃત્તિઓ ખરાબ?
ના, એવું નથી. પતંજલિ 5 મુખ્ય પ્રકારની વૃત્તિઓ ગણાવે છે. સાચું જ્ઞાન પ્રમાણ, ખોટું જ્ઞાન વિપર્ય, કલ્પના વિકલ્પ, ઊંઘ નિદ્રા અને સ્મૃતિ. હવે જુઓ, સાચું જ્ઞાન પણ એક વૃત્તિ તો છે જ.
ઓ, એટલે વિચાર સારો હોય કે ખરાબ, એ મનને તો ચંચળ બનાવે જ.
બરાબર. જેમ શાંત તળાવમાં તમે ફૂલ ફેંકો કે પથ્થર, લહેર તો ઉઠવાની જ છે. આપણું મૂળ સ્વરૂપ જે એકદમ શાંત છે, એ આ વૃત્તિઓ સાથે જોડાઈ જવાથી ઢંકાઈ જાય છે.
તો કરવું શું આ વૃત્તિઓનું? એમને રોકવી કે રીતે?
એના માટે એમ 2 મુખ્ય આધાર સ્તંભો છે, અભ્યાસ અને વૈરાગ્ય.
અભ્યાસ અને વૈરાગ્ય એટલે?
અભ્યાસ એટલે મનને શાંત રાખવાનો, એક જગ્યાએ ટકાવી રાખવાનો સતત લાંબા સમય સુધી આદરપૂર્વક કરેલો પ્રયત્ન. અને વૈરાગ્ય એટલે દુનિયાની વસ્તુઓ, સુખ દુઃખ, પસંદ નાપસંદ, આ બધા પ્રત્યે જે ખેંચાણ કે અણગમો હોય એમાંથી મુક્ત થવું, અનાસક્તિ કેળવવી.
સતત પ્રયત્ન અને અનાસક્તિ, આ પાદમાં બીજું કંઈ ખાસ?
હા, એમાં સમાધિના જુદા જુદા લેવલ્સની વાત છે. પછી ઈશ્વર પ્રત્યે સમર્પણ ભાવ, ઈશ્વર પ્રણિધાન દ્વારા પણ મન સ્થિર થઈ શકે છે એની વાત છે. અને સાધનામાં જે મુશ્કેલીઓ આવે ને, બીમારી, મનમાં શંકા થવી, આળસ આવી, એવા અવરોધો અને એના ઉપાયો પણ બતાવ્યા છે.
કેવા ઉપાયો?
જેમ કે કોઈ એક વસ્તુ પર મન લગાવવું, એકાગ્રતા, બીજાઓ પ્રત્યે મિત્રતા, કરુણા જેવા ભાવ રાખવા, શ્વાસ પર ધ્યાન આપવું, પ્રાણાયામ, આ બધું મનને શાંત કરવામાં મદદ કરે છે.
ઓકે, આ થયો પહેલો પાદ. હવે બીજો પાદ છે સાધન પાદ. સાધન એટલે
ટૂલ્સ, પ્રેક્ટિસ.
હા, બરાબર. આ પાદ છે ને, એ સામાન્ય સાધક માટે છે, જેઓ હમણાં શરૂઆત કરી રહ્યા છે, જેમનું મન હજુ બહુ દોડાદોડ કરતું હોય. આમાં મનને તૈયાર કરવાના, શુદ્ધ કરવાના નક્કર સ્ટેપ્સ આપ્યા છે. કયા સ્ટેપ્સ?
શરૂઆતમાં આવે છે ક્રિયાયોગ. એમાં 3 વસ્તુ છે, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન.
તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ શું છે?
તપ એટલે શિસ્ત, થોડું કષ્ટ સહન કરવાની તૈયારી, પોતાના આરામ ક્ષેત્રમાંથી બહાર નીકળવું. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન, શાસ્ત્રો વાંચવા, વિચારવા અને પોતાના મનનું, વિચારોનું નિરીક્ષણ કરવું. અને ઈશ્વર પ્રણિધાન એટલે બધું ઈશ્વરને સોંપી દેવું, ફળની ચિંતા છોડી દેવી. આ 3 કરવાથી મનની અશુદ્ધિઓ ઓછી થાય છે.
અને પેલી દુઃખના મૂળ કારણોની વાત હતી, ક્લેશ, એ આમાં આવે?
હા, બિલકુલ. આ પાદનું હૃદય છે આ 5 ક્લેશોની સમજ. આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આ જ આપણને બાંધે છે.
કયા છે 5 ક્લેશ?
પહેલો અને સૌથી મુખ્ય છે અવિદ્યા, અજ્ઞાન, પોતાના સાચા સ્વરૂપને ન ઓળખવું, ખોટી વસ્તુને સાચી માની લેવી. બીજો છે અસ્મિતા, અહંકાર, પેલો હું અને મારુંનો ભાવ. ત્રીજો છે રાગ, જે વસ્તુ ગમે, સુખ આપે, એના પ્રત્યે ખેંચાણ, આસક્તિ. ચોથો છે દ્વેષ, જે ન ગમે, દુઃખ આપે, એના પ્રત્યે અણગમો. અને 5મો છે અભિનિવેશ, જીવતા રહેવાની તીવ્ર ઈચ્છા અને મૃત્યુનો ભય.
બાપરે, આ બધું તો આપણા બધામાં હોય જ છે, થોડું ઘણું
હોય જ છે. અને આ ક્લેશોને જડમૂળથી કાઢવા માટે પતંજલિ એક આખો રોડમેપ આપે છે, અષ્ટાંગ યોગ, 8 અંગોવાળો યોગ.
અષ્ટાંગ યોગ?
હા, એનું નામ તો બહુ સાંભળ્યું છે. જરા કહેશો, એ 8 અંગો કયા છે અને શું કરે છે?
ચોક્કસ. આ 8 પગથિયા છે જે આપણને બહારની શિસ્તથી શરૂ કરીને છેક અંદરની અનુભૂતિ સુધી લઈ જાય છે. જુઓ,
આ સામાજિક નિયમો છે, અહિંસા, સત્ય, ચોરી ન કરવી, અસ્તેય, સંયમ, બ્રહ્મચાર્ય અને જરૂરિયાત કરતાં વધુ સંગ્રહ ન કરવો, અપરિગ્રહ. આ આપણો બીજાઓ સાથેનો વ્યવહાર સુધારે.
એટલે સમાજમાં કેવી રીતે રહેવું એના નિયમો. હા, 2 નિયમ. આ વ્યક્તિગત પાલન છે, શુદ્ધિ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આ આપણી પોતાની સાથેનો સંબંધ સુધારે. યમ અને નિયમ વગર આગળ વધવું મુશ્કેલ છે. આ પાયો છે.
નૈતિક પાયો. પછી
3 આસન. શરીરને સ્થિર અને સુખપૂર્વક રાખી શકાય એવી મુદ્રા. સૂત્ર છે સ્થિર સુખમ આસનમ. સ્વામીજી ખાસ કહે છે કે આનો હેતુ શરીરને વાળીને કર્તબ બતાવવાનું નથી, પણ ધ્યાનમાં લાંબો સમય હલ્યા ચલ્યા વગર આરામથી બેસી શકાય એ છે.
ઓકે, એટલે ધ્યાનની તૈયારી.
બરાબર. 4. પ્રાણાયામ. શ્વાસનું નિયમન, શ્વાસ દ્વારા પ્રાણશક્તિને કંટ્રોલ કરવી. 5. પ્રત્યાહાર. ઇન્દ્રિયોને બહારના વિષયોમાંથી પાછી ખેંચી લેવી, મનને અંદર વાળવું.
એટલે કે બહારના ઘોંઘાટથી ડિસ્ટર્બ ન થવું.
હા, કંઈક એવું. 6. ધારણા. મનને કોઈ એક જ વસ્તુ પર, એક વિચાર પર, એક બિંદુ પર ટકાવી રાખવું. એકાગ્રતા. 7. ધ્યાન. એ જ એકાગ્રતા જ્યારે લાંબા સમય સુધી વહેતી ધારાની જેમ નિરંતર બની રહે એ ધ્યાન. અને 8. સમાધિ. ધ્યાનની એવી ઊંડી અવસ્થા જ્યાં ધ્યાન કરનાર, ધ્યાન અને ધ્યાનની વસ્તુ ત્રણેય જણે એક થઈ જાય.
વાહ, આ તો ખરેખર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે મનને શુદ્ધ અને સ્થિર કરવાની. પછી આવે છે ત્રીજો પાદ, વિભૂતિ પાદ. વિભૂતિ એટલે
સિદ્ધિઓ, પાવર્સ. શું યોગ કરવાથી એવી કોઈ ચમત્કારિક શક્તિઓ મળે છે?
હા, આ પાદ યોગના અંદરના અંગો, ધારણા, ધ્યાન અને સમાધિ પર વધુ ફોકસ કરે છે. જ્યારે આ ત્રણેયને ભેગા કરીને કોઈ એક વસ્તુ પર લગાવવામાં આવે ને, તો એને સંયમ કહેવાય છે.
સંયમ એટલે કંટ્રોલ.
અહીં સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિનું એક સાથે પ્રયોજન. પતંજલિ કહે છે કે જુદા જુદા વિષયો પર આવો સંયમ કરવાથી સાધકને કેટલીક અસાધારણ શક્તિઓ મળી શકે છે. એને જ વિભૂતિ કે સિદ્ધિ કહેવાય.
જેવી કે શું મળે?
સૂત્રોમાં ઉલ્લેખ છે, જેમ કે ભૂતકાળ અને ભવિષ્યનું જ્ઞાન થવું, બીજાના મનમાં શું ચાલે છે એ જાણી લેવું, એકદમ સૂક્ષ્મ બની જવું કે અદૃશ્ય થઈ જવું, આવું બધું.
અરે વાહ, આ તો બહુ આમ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. કોણે નગમે આવી શક્તિઓ લાગે? પણ અહીં જ સ્વામી સચ્ચિદાનંદ બહુ મોટી ચેતવણી આપે છે. એ ભાર દઈને કહે છે કે ભાઈ, આ સિદ્ધિઓ ભલે સાચી હોય, મળી શકે, પણ આધ્યાત્મિક માર્ગ પર આગળ વધનાર માટે આ સૌથી મોટામાં મોટો ખતરો છે.
ખતરો કઈ રીતે?
કારણ કે આ શક્તિઓથી અહંકાર બહુ જલ્દી વધી જાય. સાધક પોતાના મૂળ લક્ષ્ય જે છે, કૈવલ્ય એટલે કે સંપૂર્ણ મુક્તિ, એને ભૂલીને આ શક્તિઓના પ્રદર્શનમાં કે એના મોહમાં ફસાઈ જાય. સ્વામીજી તો કહે છે કે આ સિદ્ધિઓ રસ્તાની બાજુમાં ઉગેલા સુંદર ફૂલો જેવી છે. જો તમે દરેક ફૂલને તોડવા રોકાઈ જાઓ, એની સુગંધ લેવામાં ખોવાઈ જાઓ, તો તમારી મંઝિલ પર ક્યારે પહોંચશો? એટલે યોગનો હેતુ સિદ્ધિઓ મેળવવાનો નથી, મન પર કાબુ મેળવી મુક્ત થવાનો છે.
બહુ મહત્વની વાત કહી. લક્ષ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે. અને છેલ્લો, ચોથો પાદ એટલે કૈવલ્ય પાદ. કૈવલ્ય એટલે મુક્તિ, બરાબર? આ પાદ શું કહે છે?
હા, કૈવલ્ય એટલે સંપૂર્ણ સ્વતંત્રતા, મુક્તિ. આ છેલ્લો પાદ સૌથી વધુ ફિલોસોફિકલ છે. એ મનનું સાચું સ્વરૂપ શું છે, ચેતના શું છે, કર્મના બંધન કેવી રીતે કામ કરે છે અને આખરે મુક્તિની અવસ્થા કેવી હોય છે એ બધું સમજાવવા છે.
ઓકે, તો મન વિશે શું કહે છે?
પતંજલિ કહે છે કે આપણું મન છે ને, એ ભૂતકાળના કર્મોના અસંખ્ય સંસ્કારોનો એટલે કે છાપનો ભંડાર છે. આ સંસ્કારોમાંથી જ ઈચ્છાઓ એટલે કે વાસનાઓ જન્મે છે, અને આ વાસનાઓ આપણને નવા કર્મો કરવા પ્રેરે છે, અને આ કર્મનું ચક્કર ચાલ્યા જ કરે છે.
એટલે આપણે કર્મોના બંધનમાં ફસાયેલા રહીએ છે.
હા, પણ અહીં એક બહુ જ ઊંડી વાત આવે છે. પતંજલિ સ્પષ્ટ કરે છે કે મન પોતે ચેતન નથી. મન જડ છે, એ પ્રકૃતિ એટલે કે ભૌતિક જગતનો જ એક ભાગ છે.
શું વાત કરો છો? મન ચેતન નથી તો પછી આપણે જે વિચારીએ છીએ, અનુભવીએ છીએ, એ બધું શું છે? ચેતના ક્યાંથી આવે?
ચેતનાનો અસલી સ્ત્રોત છે પુરુષ. પુરુષ એટલે આપણો આત્મા, આપણું સાચું સ્વ, જે શાશ્વત છે, અપરિવર્તનશીલ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. મન તો ખાલી આ પુરુષના પ્રકાશને રિફ્લેક્ટ કરે છે,
જેમ ચંદ્રમા સૂર્યના પ્રકાશને રિફ્લેક્ટ કરે એમ.
બરાબર, એ જ રીતે આપણી ભૂલ, પેલી અવિદ્યા, એ જ છે કે આપણે આ રિફ્લેક્શનને એટલે કે મનને જ અસલી પ્રકાશનું સ્ત્રોત માની લઈએ છીએ. આપણે મન, શરીર સાથે, વિચારો સાથે એટલા જોડાઈ જઈએ છીએ કે આપણા સાચા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ભૂલી જઈએ છીએ.
આ તો બહુ ગહન વાત છે.
હા, અને આ પદ જીવનમુક્ત માણસની સ્થિતિનું વર્ણન કરે છે જે જીવતા હોવા છતાં મનના બંધનોથી મુક્ત થઈ ગયો છે અને અંતે આવે છે કૈવલ્યની અવસ્થા, જ્યાં પુરુષ પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, પ્રકૃતિ અને તેના વિકારોથી, દુઃખથી હંમેશ માટે મુક્ત. આ જ યોગનું પરમ લક્ષ્ય છે.
વાહ, આ ચારે પાદની યાત્રા ખરેખર આપણને અંદર જોવા મજબૂર કરે છે. જો આપણે આ બધી ચર્ચામાંથી અમુક મુખ્ય મુદ્દાઓ તારવવા હોય જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તો શું કહી શકાય? મને પહેલું તો એ જ લાગે છે કે સુખ દુઃખનો આધાર બહાર કરતાં આપણી અંદર વધુ છે.
બિલકુલ સાચી વાત. મન જ બંધન અને મુક્તિનું કારણ છે. આપણી ચાવી આપણા હાથમાં જ છે. જો મન ટ્રેન ના થયેલું હોય, આમ તેમ ભટકતું હોય તો દુઃખી કરે, પણ જો એને યોગથી કેળવીએ તો એ જ મુક્તિનું સાધન બને. આપણે સંજોગોને બદલવા મથીએ છીએ. યોગ કહે છે તમારી પ્રતિક્રિયા બદલો.
બીજો મુદ્દો પેલો અભ્યાસ અને વૈરાગ્યનો. સતત પ્રયત્ન કરતા રહેવું અને ફળની ચિંતા કે આસક્તિ છોડવી, આ તો ગીતા જેવી જ વાત થઈ ને?
હા,
અને જીવનમાં બધે જ લાગુ પડે.
ચોક્કસ. અને ત્રીજું, અષ્ટાંગ યોગનો વ્યવસ્થિત માર્ગ. આત્મસુધારણા કે જ્ઞાન પ્રાપ્તિ કોઈ રાતોરાત થતો ચમત્કાર નથી, પણ એક સિસ્ટમેટિક પ્રોસેસ છે અને એને શરૂઆત નૈતિકતાથી થાય છે, યમ અને નિયમથી. આ બતાવે છે કે પર્સનલ ગ્રોથ માટે પણ એથિકલ ફાઉન્ડેશન કેટલું જરૂરી છે.
ખરું. અને ચોથું, દુઃખનું મૂળ કારણ અજ્ઞાન એટલે કે અવિદ્યા છે. આપણે વસ્તુઓને જેવી છે તેવી નથી જોતા, પણ આપણા પૂર્વગ્રહો આપણી માન્યતાઓ પ્રમાણે જોઈએ છે. ક્ષણિકને શાશ્વત માનીએ, જે હું નથી એને હું માની લઈએ, આ જ અવિદ્યા. યોગ આપણને સાચી દ્રષ્ટિ કેળવવામાં મદદ કરે છે.
અને પાંચમું, જે વિભૂતિ પાદમાં જોયું, યોગનું લક્ષ્ય મુક્તિ કૈવલ્ય છે. સિદ્ધિઓ મેળવવાનું નથી. સાચી સફળતા આંતરિક સ્વતંત્રતામાં છે, બહારની શક્તિઓ કે નામ કમાવવામાં નહીં.
આ પુસ્તકમાં સૂત્રો તો ઘણા છે, પણ અમુક વાક્યો કે વિચારો એવા છે જે મનમાં રહી જાય, એવા કયા યાદ આવે છે?
સૌથી પહેલું તો પેલું મૂળ સૂત્ર જ, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધા, સૂત્ર 1.2. આખા યોગ દર્શનનો સાર આ એક લીટીમાં છે. મનની ચંચળતાનો અંત એ જ યોગ.
હા.
બીજું પેલું આસનવાળો.
હા, સ્થિર સુખમ આસનમ,
સૂત્ર 2.46.
હા,
કેટલું સરસ. આસન કેવું હોવું જોઈએ? સ્થિર અને સુખદાયક. બસ, કોઈ અઘરા પોઝની વાત નથી. હેતુ છે ધ્યાનમાં સ્થિરતા.
અને એક સૂત્ર જે મને બહુ ગમ્યું, જે ખૂબ આશા આપે છે, હે યમ દુઃખમ અનાગતમ,
સૂત્ર 2.16.
હા, આનો અર્થ છે કે જે દુઃખ હજુ આવ્યું નથી તેને ટાળી શકાય છે.
આ કેટલી મોટી વાત છે. આપણે ભવિષ્યના દુઃખને રોકી શકીએ છીએ. આપણે લાચાર નથી.
બિલકુલ. આપણે આપણા કર્મો દ્વારા, આપણા પ્રયત્નો દ્વારા ભવિષ્યને ઘડી શકીએ છીએ. અને પેલી સ્વામીજીની ચેતવણી પણ યાદ રાખવા જેવી છે સિદ્ધિઓ વિશેની. હા, કે એ રસ્તાના ફૂલો જેવા છે, મંઝિલ નથી, એ ભૂલવું ન જોઈએ. તો આ બધી વાતો જાણીને કોઈને એમ થાય કે ભાઈ, આજના મારા રોજના જીવનમાં આ બધું કઈ રીતે કામ લાગે, શું પ્રેક્ટિકલ ફાયદા છે?
અરે ઘણા બધા. દાખલા તરીકે, અત્યારે સ્ટ્રેસ અને એન્ઝાયટી કેટલા કોમન છે, તો પ્રાણાયામ, શ્વાસની સરળ ક્રિયાઓ, એ તરત જ મનને શાંત કરવામાં મદદ કરે છે. પ્રત્યાહારનો અભ્યાસ એટલે કે ઇન્દ્રિયોને થોડીવાર માટે અંદર વાળવી, એ આપણને શીખવે છે કે આટલા બધા ઘોંઘાટ અને ડિસ્ટ્રેક્શન વચ્ચે પણ મેન્ટલ બ્રેક કેવી રીતે લેવો.
અને કામકાજમાં, ભણવામાં ધ્યાન ટકાવવા માટે,
એને માટે ધારણાનો અભ્યાસ, એકાગ્રતા વધારવા માટે આ બેસ્ટ છે. પછી યમ અને નિયમ છે, અહિંસા, સત્ય, સંતોષ. આનું પાલન કરવાથી આપણા સંબંધો સુધરે, આપણી પોતાની નજરમાં આપણી ઈમાનદારી વધે.
હા, સંબંધોમાં સત્ય અને અહિંસા બહુ જરૂરી છે.
ચોક્કસ. પછી પેલું ક્લેશોને સમજવાનું, રાગ, દ્વેષ, અહંકાર, આને સમજવાથી આપણી ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધે છે. આપણે લાગણીઓના ગુલામ નથી બનતા, પણ એને જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. સ્વાધ્યાય પણ આમાં મદદ કરે છે.
અને કોઈ ખરાબ આદત હોય તો એના માટે?
એના માટે તપ, શિસ્ત અને અભ્યાસ, સતત પ્રયાસ. આ બે સિદ્ધાંતોથી આપણે જૂના સંસ્કારોને બદલીને નવા સારા સંસ્કાર બનાવી શકીએ છીએ, એટલે કે ખરાબ આદતોમાંથી છૂટી શકીએ છીએ.
એટલે જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે આ જ્ઞાન.
આ બધી ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ ને તે એ છે કે સાચી શાંતિ અને આઝાદી કંઈ બહારથી લાવવાની વસ્તુ નથી, એ તો આપણો મૂળ સ્વભાવ જ છે. બસ મન જે આળુવાળું દોડે છે એને યોગ દ્વારા શાંત અને સ્થિર કરીને આપણે આપણા મૂળ સ્વભાવને ફરીથી અનુભવી શકીએ છીએ. મન જ બાંધે છે અને મન જ છોડાવે છે.
અને મને એ વાત બહુ પ્રભાવિત કરી ગઈ કે યોગ ખાલી શરીરની કસરત નથી, પણ મન અને ચેતનાનું કેટલું ઊંડું અને વ્યવસ્થિત વિજ્ઞાન છે. અને પેલો વિચાર કે ભવિષ્યના દુઃખને ટાળી શકાય છે, એ ખરેખર બહુ મોટી આશા આપે છે. જાણે આપણને આપણા જીવનની લગામ પોતાના હાથમાં લેવાની શક્તિ આપે છે.
સારાંશમાં કહીએ તો પતંજલિના યોગ સૂત્રો અને સ્વામી સચ્ચિદાનંદનું ભાષ્ય આપણને એ જ યાદ અપાવે છે કે મન પર પ્રભુત્વ મેળવીને આંતરિક સ્વતંત્રતા મેળવવી શક્ય છે, અને કદાચ એ જ જીવનનો સાચો અર્થ અને લક્ષ્ય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.